એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અસાધારણ જીવનકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ખરેખર માનવ સહનશક્તિ, સ્થિતિસ્થાપકતા અને છેવટે મુક્તિની વાર્તા છે.
આપણે વાત કરી રહ્યા છીએ લોરા હિલેનબ્રાન્ડના પુસ્તક અતૂટ એટલે કે અનબ્રોકન વિશે.
બરાબર. અને એમાં કેન્દ્ર સ્થાને છે લુઇઝ લુઈ ઝેમ્પેરીની.
હા, લુઈઝ ઝેમ્પેરીની. એમનું જીવન કોઈ આમ સીધી લીટી જેવું નથી. એમનો જન્મ ઇટાલિયન અમેરિકન પરિવારમાં, શરૂઆતમાં તોફાની બાળક
ખૂબ જ,
પણ પછી એ જીવન ઓલિમ્પિક દોડવીર બને છે
અને ત્યાંથી એમની સફર જાય છે બીજા વિશ્વયુદ્ધ તરફ, B-24 બોમ્બાર્ડિયર તરીકે.
અને પછી જે શરૂ થાય છે એ તો ખરેખર અકલ્પનીય છે. પેલું વિમાન ક્રેશ થાય છે,
હા, પેસિફિક મહાસાગરમાં, લગભગ 47 દિવસ એક નાનકડી લાઈફ રાફ્ટ પર.
47 દિવસ! અને એ પછી પણ એમની અગ્નિ પરીક્ષા પૂરી નથી થતી? ના, બિલકુલ નહીં. એ પછી લગભગ 3 વર્ષ જાપાની યુદ્ધ કેદી તરીકે રહે છે, અમાનુષી અત્યાચાર સહન કરે છે.
આજે પણ આ કથા એટલી જ પ્રસ્તુત લાગે છે, નહીં? કારણ કે એ બતાવે છે કે માનવ જુસ્સો એ ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ ટકી શકે છે.
ટકી શકે છે અને એમાંથી કંઈક અર્થ પણ શોધી શકે છે. અને વાત ખાલી ટકી રહેવાની નથી, પછી પેલો પોસ્ટ વોર ટ્રોમા એટલે કે PTSD, દારૂની લત સામેનો સંઘર્ષ
અને છેવટે ક્ષમા, એ બહુ મોટી વાત છે.
બિલકુલ. અને લેખિકા લોરા હિલેનબ્રાન્ડ, એમણે પણ પોતે બીમારી સામે લડતા લડતા આ પુસ્તક માટે 7 વર્ષનું સંશોધન કર્યું છે.
હા, એમની પોતાની સહનશક્તિ પણ આ કથાને એક અલગ જ પરિમાણ આપે છે. તો ચાલો લુઈઝ ઝેમ્પેરીનીની આ અદ્ભુત સફરમાં આપણે ઊંડા ઉતરીએ. તો શરૂઆત કરીએ એમના બાળપણથી. કેલિફોર્નિયાના ટોરેન્સ શહેરમાં જન્મ, ઇટાલિયન ઇમિગ્રન્ટ પરિવાર.
હા, અને બાળપણ જેમ તમે કહ્યું જરા સરળ નહોતું. બહુ જ તોફાની, મુશ્કેલીઓ ઊભી કરવી, નાની ચોરીઓ, મારામારી.
એવું લાગતું હતું કે આ છોટરો હાથમાંથી જઈ રહ્યો છે.
પણ પછી એમના મોટા ભાઈ પીટ, એમણે એમનામાં કંઈક જોયું. એમણે લુઈની આ બળવાખોર વૃત્તિને, એમ કહી શકાય કે, સાચી દિશા આપી.
એટલે એ ઊર્જાને દોડ તરફ વાળી. બરાબર. પીટનો એક મંત્ર હતો જે લુઈ માટે બહુ મહત્વનો બન્યો. એક ક્ષણનો દર્દ જીવનભરના ગૌરવ માટે યોગ્ય છે.
વાહ!
અને આ સલાહે ખરેખર કામ કર્યું. પેલો ટોરેન્સનો ઉપદ્રવી જે કહેવાતો હતો,
એ બની ગયો હાઈસ્કૂલનો ટ્રેક સ્ટાર ટોરેન્સ ટોર્નેડો.
શું પરિવર્તન! અને એટલી ઝડપથી કે 19 વર્ષની ઉંમરે તો 1936ની બર્લિન ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ ગયા.
ઓલિમ્પિક્સમાં 5000 મીટરમાં મેડલ તો ના મળ્યો, પણ એમની છેલ્લી લેપ એટલી જોરદાર હતી.
હા, મેં વાંચ્યું છે કે હિટલર પણ પ્રભાવિત થયા હતા.
હા, એવું કહેવાય છે. આ અનુભવે લુઈની અંદર પેલી લોખંડી ઈચ્છાશક્તિને આમ વધુ મજબૂત કરી, જે પછીથી એમના માટે જીવન મરણનો સવાલ બનવાની હતી.
પણ ઓલિમ્પિકનું સપનું લાંબુ ના ચાલ્યું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું.
હા, 1940 અને 44ના ઓલિમ્પિક્સ રદ થયા, એટલે લુઈ જોડાયા યુએસ આર્મી એર કોર્પ્સમાં અને બન્યા B-24 બોમ્બાર્ડિયર.
પેલું ફ્લાઇંગ કોફિન કહેવાતું હતું એ વિમાન.
હા, એ જ. કારણ કે એ બહુ ભારે હતું અને એના મિશન્સ ખૂબ જોખમી હતા. પુસ્તકમાં પેસિફિકના હવાઈ યુદ્ધનું વર્ણન પણ બહુ ભયાવહ છે.
લુઈએ ઘણા ખતરનાક મિશન કર્યા. પેલી વાત હતી ને, એમના પ્લેનમાં 600 કાણા પડ્યા હતા.
હા, સુપરમેન નામનું પ્લેન હતું, છતાં એ પાછા આવ્યા. આ સમયમાં એમના સાથીઓ સાથે, ખાસ કરીને પાયલટ ફિલ ફિલિપ્સ સાથે, એમની દોસ્તી ગાઢ બની.
અને પછી આવ્યો એ દિવસ, 27 મે 1943.
એક ખરાબ થયેલો B-24 ગ્રીન હોર્નેટ એક સર્ચ મિશન પર હતા
અને પેસિફિકમાં ક્રેશ થયું. 11માંથી ફક્ત 3 બચ્યા, લુઈ, ફિલ અને મેક.
અહીંથી શરૂ થઈ પેલી 47 દિવસની અગ્નિ પરીક્ષા. 2 નાનકડા રાફ્ટ, અનંત સમુદ્ર.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તડકો, ભૂખ, તરસ
અને શાર્ક માછલીઓનો સતત ભય. એમણે કાચી માછલી પકડી, પક્ષી પકડ્યા, વરસાદનું પાણી ભેગું કર્યું, બસ ટકી રહેવા માટે.
અને માનસિક રીતે પણ કેટલું કપરું હશે. પેલો મેક તો પહેલા જ દિવસે બધી ચોકલેટ ખાઈ ગયો.
હા, એ ગભરાટમાં, અને કદાચ એ જ એના મૃત્યુનું કારણ બન્યું પછીથી. ઉપરથી એક જાપાની બોમ્બરે એમના પર ગોળીબાર પણ કર્યો.
આવી સ્થિતિમાં લુઈએ નેતૃત્વ લીધું. પેલી માની રસોઈની વાતો કરવી,
હા, ગીતો ગાવા, ફીલ સાથે ભૂગોળના સવાલો પૂછવા, બસ મનોબળ ટકાવી રાખવા માટે. આ બતાવે છે કે માનસિક મજબૂતી કેટલી જરૂરી છે.
ખરેખર. અને આખરે 47 દિવસ પછી એક જાપાની જહાજે એમને જોયા
અને પકડી લીધા. પણ એ છૂટકારો નહોતો, એ તો એક નવા, વધુ ભયાનક અધ્યાયની શરૂઆત હતી.
યુદ્ધ કેદી, POW.
લગભગ 3 વર્ષ જુદા જુદા કેમ્પમાં, કવાજલેઇન, એક્ઝિક્યુશન આઇલેન્ડ, પછી ઓફુના, ઓમોરી, નાઓત્સુ.
આ કેમ્પો નરક જેવા હતા. ભૂખમરો, બીમારી, જબરદસ્તી મજૂરી અને સતત મારપીટ અને અપમાન.
અને ઓમોરી અને નાઓત્સુમાં એમનો સામનો થયો પેલા કુખ્યાત ધ બર્ડ સાથે,
મુત્સુહિરો વાતાનાબે, એક સેડિસ્ટિક જાપાની કોર્પોરલ. એણે લુઈને ખાસ નિશાન બનાવ્યા. એને તોડી પાડવાનો જાણે એને નિર્ધાર કર્યો હતો.
એમણે લુઈને જે ત્રાસ આપ્યો છે એ વાંચીને જ રૂવાણા ઊભા થઈ જાય. પેલો પ્રસંગ તો બહુ જાણીતો છે, જ્યારે બર્ડે ભૂખ્યા નબળા લુઈને માથા પર એક ભારે લાકડાનો બીમ ઊંચકી રાખવાની સજા કરી.
હા, અને ધમકી આપી કે જો બીમ પડશે તો ગોળી મારી દેશે.
લુઈએ 37 મિનિટ સુધી એ પકડી રાખ્યો. એની આંખોમાં હાર નહોતી, ગૌરવ હતું.
આવી પરિસ્થિતિમાં પણ ગૌરવ જાળવી રાખવું.
એ જ તો. કેદીઓ નાના નાના પ્રતિકાર કરતા, ખોરાક ચોરવો, કામમાં તોડફોડ કરવી, ગુપ્ત રીતે સમાચાર ફેલાવવા, આ બધું એમના ટકી રહેવાનો જ એક ભાગ હતો, મનને આઝાદ રાખવાનો પ્રયાસ.
ઓગસ્ટ 1945, યુદ્ધ પૂરું થયું, કેદીમાં છૂટ્યા.
લુઈ ઘરે પાછા આવ્યા, હીરો તરીકે સ્વાગત થયું, પણ અંદરથી એ તૂટી ગયા હતા.
હા, પેલું PTSD, યુદ્ધના ભયાવહ અનુભવો, રાતના દુઃસ્વપ્ના, દારૂણી લત,
અને મનમાં પેલો ધ બર્ડ પ્રત્યે બદલો લેવાની ભાવના.
પણ લુઈની વાર્તા ત્યાં અટકતી નથી. એમનો વારસો એનાથી ઘણો મોટો છે.
ખરું, એમનો વારસો છે મુક્તિ અને ક્ષમા સુધી પહોંચવાનો. એમના જીવનમાં પછી એક મોટો આધ્યાત્મિક વળાંક આવ્યો,
અને એમણે ક્ષમાનું મહત્વ સમજ્યું, પોતાના પર અત્યાચાર કરનારાઓને માફ કર્યા,
અને પછી એમનું જીવન બદલાઈ ગયું. એમણે પોતાનું બાકીનું જીવન મુશ્કેલીમાં ફસાયેલા યુવાનોને મદદ કરવામાં અને ક્ષમાનો સંદેશ ફેલાવવામાં લગાવ્યો.
અને પેલી 1998ની વાત, નાગાનો વિન્ટર ઓલિમ્પિક્સમાં.
હા, એમને જાપાનમાં ઓલિમ્પિક મશાલ લઈ જવાનું સન્માન મળ્યું, અને એ પણ એ જ વિસ્તાર પાસેથી જ્યાં એમને કેદી રખાયા હતા. શું પરાકાષ્ઠા હતી એ!
ખરેખર, આટલી લાંબી અને અવિશ્વસનીય સફર પછી આખરે વિજય.
તો આ આખી સફરમાંથી લુઈઝ એમ્પેરિનીના જીવનનું મુખ્ય તત્વજ્ઞાન શું તારવી શકાય? મને લાગે છે પેલી અદમ્ય જીજીવિષા, જીવવાની ઈચ્છા.
હા, અને પેલી બળવાખોર વૃત્તિ પણ કદાચ ક્યાંક કામ લાગી હશે. પીટનો પેલો મંત્ર તો હતો જ, એક ક્ષણનો દર્દ.
બરાબર. અને કેમ્પમાં પેલું સૂત્ર, ઇફ યુ કેન ટેક ઇટ યુ કેન મેક ઇટ, મતલબ કે ગમે તે થાય સહન કરો અને ટકી રહો, હાર નહીં માનવાની, ગૌરવ જાળવી રાખવાનું.
એમના માટે સફળતાની વ્યાખ્યા પણ બદલાતી રહી ને, પહેલા ઓલિમ્પિક, પછી બસ જીવતા રહેવું.
હા, અને ગૌરવ ટકાવી રાખવું એ જ સફળતા હતી. નિષ્ફળતા એટલે હાર માની લેવી, જે એમણે ક્યારેય ન કર્યું.
અને જીવનનો હેતુ, યુદ્ધ પછી શરૂઆતમાં બદલો હતો,
પણ પછી એ બદલાયો. ક્ષમા, શાંતિ અને બીજાની સેવા, આ જ સૌથી મોટો બોધપાઠ છે કદાચ.
કે સાચી મુક્તિ બહારની નહીં પણ અંદરની છે, મનના બંધનોમાંથી મુક્ત થવું.
બરાબર. પોતાની પીડામાંથી અર્થ શોધીને એને સકારાત્મક રીતે વાપરવી, એ જ લુઈના જીવનનો સાર છે.
લુઈના જીવનમાં ઘણા વળાંકો આવ્યા, પણ એવી કઈ 3 મુખ્ય ઘટનાઓ ગણી શકાય જેને ખરેખર એમના જીવનની દિશા બદલી નાખી? પહેલી તો પહેલી જ, જ્યારે પીટે એમને દોડતા કર્યા.
હા, એ ખૂબ જ મહત્વની હતી, નહીતર કદાચ લુઈનું જીવન બીજી જ દિશામાં ગયું હોત. પીટે એમની નકારાત્મક ઊર્જાને એક ધ્યેય આપ્યો,
અને એનાથી શિસ્ત આવી, સહનશક્તિ કેળવાઈ.
બરાબર. ઓલિમ્પિક સુધી પહોંચ્યા એ એનો પુરાવો છે. આ ગુણો જ પછી એમને ટકાવી રાખવામાં મદદરૂપ થયા.
બીજી ઘટના,
એ તો પેલી રાફ્ટ પરની જ હોવી જોઈએ, 47 દિવસ.
ચોક્કસ. એ અનુભવે એમને શારીરિક અને માનસિક રીતે આમ એકદમ ઘડી નાખ્યા, મૃત્યુનો સામનો કર્યો. ત્યાં જ એમને ભગવાનને પેલું વચન આપેલું.
હા, કે જો બચીશ તો જીવન ઈશ્વરને સમર્પિત કરીશ. અને એ અનુભવે એમની ઈચ્છાશક્તિને અકલ્પનીય રીતે મજબૂત બનાવી.
અને ત્રીજી ઘટના જેણે એમને સાચી શાંતિ આપી, પેલું આધ્યાત્મિક પરિવર્તન.
હા, બિલી ગ્રેહમની સભામાં એ સમયે તેઓ ખરેખર ભાંગી પડ્યા હતા. PTSD, દારૂ, બદલાની ભાવના, લગ્ન પણ તૂટવાની અણી પર.
એમની પત્ની સિંથિયા એમને લઈ ગઈ હતી, નહીં?
હા, અને ત્યાં એમને રાફ્ટ પર આપેલું વચન યાદ આવ્યું, અને પછી જે થયું એણે એમનું જીવન બદલી નાખ્યું.
દુઃસ્વપ્નો બંધ થયા, દારૂ છૂટ્યો,
અને સૌથી મહત્વનું, ક્ષમા કરવાની શક્તિ મળી. ધ બર્ડને પણ માફ કરવાની, આ જ એમની ખરી મુક્તિ હતી.
લુઈની આ કથામાંથી આપણને ઘણું શીખવા મળે છે. સ્થિતિસ્થાપકતા વિશે શું કહે છે આ વાર્તા? શું એ શારીરિક તાકાત છે?
ના, પુસ્તક સ્પષ્ટ કરે છે કે મુખ્યત્વે માનસિક તાકાત છે. લુઈ શારીરિક રીતે સક્ષમ હતા, પણ એમનું મનોબળ, એમની આશા, એમનું ગૌરવ, એ જ એમને ટકાવી રાખ્યા.
જ્યારે શરીર સાથ છોડી દે ત્યારે મન લડતું રહે.
બરાબર. અને આ કથા PTSD વિશે પણ બહુ સંવેદનશીલતાથી વાત કરે છે, યુદ્ધના અદૃશ્ય ઘાર વિશે.
હા, અને એ માત્ર સૈનિકોની વાત નથી, જીવનમાં ઘણા લોકો આઘાતમાંથી પસાર થાય છે. લુઈનો સંઘર્ષ બતાવે છે કે તેમાંથી બહાર આવવું શક્ય છે, પણ સમય લાગે છે, મદદની જરૂર પડે છે.
સાચી વાત. અને બીજું, માનવતાના બે ચહેરા દેખાય છે. એક તરફ ધ બર્ડ જેવી ક્રૂરતા,
અને બીજી તરફ કેદીઓ વચ્ચેની પેલી સહાનુભૂતિ, દોસ્તી.
હા, યુદ્ધ માણસમાંથી સારા અને ખરાબ બંને પાસા બહાર લાવે છે. અને પેલી ગૌરવની વાત.
હા, હિલેનબ્રાન્ડ લખે છે કે ગૌરવ એ પાણી, ખોરાક અને ઓક્સિજન જેટલું જરૂરી છે.
બિલકુલ. ગમે તેવી સ્થિતિમાં પોતાની ઓળખ, પોતાની માનવતા જાળવી રાખવી, આજના સમયમાં પણ આ વાત એટલી જ લાગુ પડે છે.
આપણે બધા જીવનમાં પડકારોનો સામનો કરીએ છીએ. લુઈની વાર્તા પ્રેરણા આપે છે કે આપણે સ્થિતિસ્થાપક બની શકીએ છીએ, આઘાતમાંથી ઊભા થઈ શકીએ છીએ,
અને ક્ષમા દ્વારા શાંતિ મેળવી શકીએ છીએ, મુશ્કેલીમાંથી અર્થ શોધીને આગળ વધી શકીએ છીએ.
તો આટલી ચર્ચા પછી આપણે કયા ત્રણ મુખ્ય તારણો પર આવી શકીએ? પહેલું, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ લઈએ.
ભાવનાત્મક રીતે મને લાગે છે કે સૌથી મહત્વની વાત એ છે કે સાચી મુક્તિ એ શારીરિક આઝાદી કરતાં મનની આઝાદીમાં વધુ છે. દ્વેષ અને ગુસ્સાના બંધનમાંથી ક્ષમા દ્વારા જ મુક્ત થવાય છે. લુઈ ત્યારે જ ખરા અર્થમાં અતૂટ બન્યા જ્યારે એમણે માફ કર્યો.
બરાબર. હવે એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ.
બૌદ્ધિક રીતે આ કથા એ સાબિત કરે છે કે સ્થિતિસ્થાપકતા એ માનસિક યુદ્ધ છે. ગૌરવ, આશા અને પોતાની ઓળખ જાળવી રાખવી એ શારીરિક મર્યાદાઓથી પણ પર જઈને વ્યક્તિને ટકાવી શકે છે. આ અમાનવીયકરણ સામેનો એક શક્તિશાળી પ્રતિકાર છે.
અને અંતે એક સાર્વત્રિક બોધપાઠ જે આપણા સૌના જીવન માટે ઉપયોગી હોય.
સાર્વત્રિક બોધપાઠ એ છે કે પ્રતિકૂળતા આપણને તોડી પણ શકે છે અને ઘડી પણ શકે છે. જો આપણે હિંમતથી દુઃખનો સામનો કરીએ, તેમાંથી કંઈક શીખીએ અને કદાચ એ અનુભવનો ઉપયોગ બીજાની મદદ માટે કરીએ, તો એ પીડા પણ અર્થપૂર્ણ બની શકે છે. એ આપણને વધુ સારા, વધુ સમજદાર મનુષ્ય બનાવી શકે છે. લુઈનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.